अधर्म सर्गो उत्खननस्य कर्ता धर्मान्वयस्याधिक पुष्टिकर्ता सप्रियतां मे अखिल पापहर्त हरे स्वभक्ते सहदुःखकर्ता। बोलो स्वामी नारायण भगवान ने। श्री हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज, श्री राधा रमण देवनी।
હજી તો 10:45 વાગે તે ત્રીજી કથા, વાહ તમારો તો જલસો ગઈ। કાલે કેટલા મુચરમ વાંચ્યું તું? શું પ્રશ્ન તો કોને યાદ છે? એટલા ઉષા આંગળી કરો, ઉષા આંગળી જુઓ ફક્ત। હકીકત તમને કહું, અહીંથી તમે જાઓ ને પછી આના ઉપર ચર્ચા કરવી, સમજાય છે તમને? તો તમને બધાને યાદ રહી જાય। અહીંથી અહીં તમને મજા આવી છે, આનંદ આવ્યો છે, બધી વાત સાચી, પણ તમે આના ઉપર જો ચર્ચા નહીં કરો તો તમે ભૂલી જશો। ફક્ત 10 જ મિનિટ જરૂર છે ચર્ચાની, ગયા પછી આ વચનામૃત વંચાણું એમાં આવી ચર્ચા થઈ। આજે પરચા પ્રકરણમાં આટલી આટલી પરચાની વાતો આવી, ગોપાલ સ્વામીની વાતોની અંદર આ વાત ઘણી મહત્વની આવી। થોડીક ખાલી ચર્ચા તમે કરી લો, તમને ન ભૂલાય કયું વચનામૃતમાં મારા શું કહેવા માગે છે। વચનામૃતના શબ્દો યાદ રહી જાય અને મહારાજ શું કહેવા માગે એ યાદ રહી જાય। આ ટ્રાય કરજો, જે કેમ થાય છે આજે અહીંથી જાઓ ને, ટ્રાય કરજો। હાચું કહો કિશોરભાઈ, તરત યાદ રહી જાય। આમ આ છે ને, આમ પદ્ધતિ થી જો તમે આગળ વધશો તો વચનામૃત જરૂર હૃદયમાં ઠેરા। શું કામ? મહારાજે વિચાર કરશે, આ મારા ભક્તો આના પર મનન કરી રહ્યા છે તો મારે હવે એની બુદ્ધિમાં પ્રેરણા કરવી જોઈએ, અને મહારાજ પ્રેરણા કરશે અને વચનામૃત યાદ રહેશે। ચોથું હતું કાલે, એમાં પ્રશ્ન હતો, આ દેહમાં જીવ પણ છે, સાક્ષી પણ છે, તો એમાં જીવનું જાણપણું કેટલું છે, સાક્ષીનું જાણપણું કેટલું છે? મારે શું કીધું? આખા દેહની અંદર નખથી શિખા પર્યંત બુદ્ધિ વ્યાપીને રહેલી છે, અને જીવના જાણપણે કરીને બુદ્ધિનું જાણપણું છે, માને આખા શરીરની અંદર સામર્થ્ય સિદ્ધિ બુદ્ધિના માધ્યમથી જણાઈ રહી છે, પણ બુદ્ધિની અંદર શક્તિને પ્રેરણા કરનાર સ્વયં જીવ છે। જીવની શક્તિએ કરીને બુદ્ધિની શક્તિ જણાય છે, પણ સાક્ષીના જાણપણે કરીને જીવનું જાણપણું છે, માને પરમાત્માની શક્તિને લઈને જીવ શક્તિમાન દેખાય છે। એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે કાંઈ સામર્થ્ય જણાય છે બધી સાક્ષીની, માને પરમાત્માની શક્તિ છે। બીજો પ્રશ્ન હતો, બીજો કોને યાદ રહ્યો? એક કયો? પ્રભુદાસભાઈ, કર્મ મૂર્તિમંત છે કે અમૂર્ત છે? થોડુંક રાહ ધીમું કરીને ભાઈ, કર્મ મૂર્તિમંત છે કે અમૂર્ત? બેસ જરાક વધારે, કોનો પ્રશ્ન હતો, કોણે પૂછ્યો હતો પ્રશ્ન? કોને પૂછ્યો હતો? કોને યાદ છે? હે, કોને યાદ? નિત્યાનંદ સ્વામી, કર્મ મૂર્તિમંત છે કે અમૂર્ત છે? મહારાજ કે કર્મ કોઈ દી મૂર્તિમાન હોય જ ન શકે, અને આપણે કોઈ જગ્યાએ હાય પણ નથી શાસ્ત્રની, કે જૈન ગ્રંથમાં લખ્યું છે મૂર્તિમંત કર્મ, એ લોકો એવું માને છે કે આપણે જેવું કર્મ કરીએ એવું જ સીધું આપણને પાછું મળી જાય। આપણા આ હિન્દુ ધર્મ શું કે, હિન્દુઇઝમ એમ કે જીવાત્મા જેવું કર્મ કરે પરમાત્મા એને ફળશ્રુતિ આપે છે। બીજા નંબરમાં કર્મ ક્રિયા છે, મૂર્તિમાન હોય જ ન શકે, પણ એના દ્વારા થયેલી જે ફળશ્રુતિ સારી કે નબળી એ મૂર્તિમાન થઈને જીવને ભોગવવી પડે છે। એના માટે આપણે 2-3 દ્રષ્ટાંતો પણ આપ્યા હતા, હવે આપણે સાંભળીએ પાંચમો પ્રશ્ન, પાંચમો વચનામૃત યાદ રાખજો। સંવત 1877ના આશોવદી 14ને દિવસ, આંબી જવું લાગે વચનામૃતમાં, હે શિબિરમાં આંબી નહીં જઈ ને, આંબી જવાના ભાઈ, કારતક સુદ 4ના અને 5મના છે। સંવંત 1877ના આશોવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્ય વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ છપ્પર પલંગ ઉપર બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. 14 હતી, આશો વદ હતું, એટલે તમને બધું યાદ જ છે, એટલે કેવું નથી મારે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી મુનિ બાવા બોલ્યા, જે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજે પૂછ્યું, જે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી પર અવતાર ધરે છે. હું કામ ભગવાન આવે છે પૃથ્વી પર? જીવના કલ્યાણને અર્થે. તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય, અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય, તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થપણું આવે? માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન, તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? બહુ સરળ પ્રશ્ન છે. કે ભગવાન આ પૃથ્વી પર પધારે છે, આપણે કહીને અનંત આત્માનું શ્રેય કરવા માટે મહારાજ પધાર્યા છે. એ કે હાવ મુદ્દો ખોટો તો નથી, એ વાત તો એમ જ પાછી થાય છે ને, એમ જ મહારાજ કરે છે. આ પૃથ્વી પર આવે ત્યારે અબજો આત્માને ધામમાં ઉપાડી જાય છે. પણ પ્રશ્ન એવો છે કે માનો કે એ અક્ષરધામમાં બેઠા બેઠા સંકલ્પ કરે આ પૃથ્વી પર મહારાજ પધાર્યા, અને પોતાના 49 વર્ષની હયાતીમાં લાખો કરોડો અબજો મનુષ્યની સાથે બીજા અનેક જીવ પ્રાણી માત્ર ધામમાં લઈ ગયા. એ કદાચ આ પૃથ્વી પર મહારાજ ન આવે, ત્યાં બેઠા બેઠા સંકલ્પ કર્યો હોત કે આ મૃત્યુલોકના 1 અબજ જીવ મનુષ્ય પશુ પક્ષીને મારા ધામમાં લઈ જવા, તો ન લઈ જઈ શકત? લઈ જઈ શકે. અને એમ જો કે આપણે ન લઈ જઈ શકે તો ભગવાન પણ ઊભું ન રહે. ભગવાન કોને કહેવાય? જેને કોઈ વ્યવધાન આડું નડી શકે નહીં, એમ નામ ભગવાન. જ્યારે આપણે કેવું છે, સાનુકૂળતા હોય તો કામ કરી શકીએ, પ્રતિકૂળતા હોય કામ ઠપ થઈ જાય. આપણે સાનુકૂળતાનો અનુસંધાન રાખવો પડે. દેશકાળ રૂડા હોય તો કામ થાય, ન હોય તો ન થાય. જ્યારે પરમાત્માને દેશકાળ નડે નહીં, કોઈ વ્યવધાન નડે નહીં, કોઈનું પ્રલોભન નડે નહીં, કોઈ આશક્તિ નડે નહીં, કાંઈ જ ન નડે, પોતે સંકલ્પ કરી બધો પૂરો થાય, નામ ભગવાન. જરાક બેજ બધા, એમ ભગવાન. તો પછી ન્યાથી બધું પતી જતું, ત્યાં હું કામ આવ્યા? વાત એટલી જ ને, આ બધું પતી જ જતું હતું તો શું કામ આવ્યા ભગવાન? એને આવું ન જોઈએ ને, બીજા આમ બીજી રીતે પકડો તો શેઠને ધક્કો ક્યારે થાય? સોદો ન પતે તો, થોડું સ્લો, સોદો ન પતે તો શેઠ ધક્કો ખાય. હવે મેનેજરથી અથવા તો ફોનમાં સોદો પતી જતો હોય તો હું કામ ધક્કો ખાવો જી? તો આ તો વગર ફોને પતી જતો હતો આ અબજો આત્માનો કલ્યાણનો સોદો, તો શું કામ ભગવાન આ પૃથ્વી પર આવ્યા? એ મૂળભૂત પ્રશ્ન છે, એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા, તેમણે જેવી જેવી બુદ્ધિ તેણે એવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. પકડવું કેમ? સમજણું? કારણ કે બે જ વિકલ્પ આવે, આવતાર બે જગ્યાએ ઉત્તર આપી આ ભગવાન આ પૃથ્વી પર આવવાનું કારણ, તો કે અનંત આત્માના જીવનું કલ્યાણ કરવા માટે, અને બીજાને બહુ એથી આગળ જાય. માસ્ટર ધીમું વધારે અને ઓલું ઓછું કરે. અનંત આત્માનું શ્રેય કરવા માટે ભગવાન આવે છે, અથવા તો અધર્મ ઉત્થાપન કરવા માટે ભગવાન આવે છે, બે જ વાત ઊભી રહી. પણ ખરા પોઈન્ટ ઉપર આમ ખરેખર તમે તાત્વિક રીતે આગળ વધો તો બે માટે ભગવાનને આવવું પડે ને, તો એટલું ભગવાનનું પરવેશપણું કહેવાય. શું કહો તમે? અસુરને મારવા માટે ભગવાનને પૃથ્વી પર આવવું પડ્યું, તો ભગવાનથી પણ અસુર સમર્થ સાબિત થયો, ધક્કો ખવડાયો, સમજાય? એટલે બે આપણે દેખીતી રીતે બે જ કારણો હોય. જો રાવણને નથી કહેતા, રાવણને મારવા માટે રામચંદ્ર ભગવાન આવ્યા ને, કંસને મારવા માટે કૃષ્ણ ભગવાન આવ્યા ને, હિરણ્યકશ્યપને મારવા માટે નૃસિંહ ભગવાન આવ્યા, આમ લૌકિક તો એમ જ કહેવાય છે ને. અથવા તો એમ કે ગોપીઓના પ્રેમને આધીન બનીને ભગવાન પધાર્યા, દશરથ કે કૌશલ્યાના પ્રેમને આધીન બનીને ભગવાન, એટલે એ મૂળ પોઈન્ટ આવી ગયા નહીં. એટલે મુખ્ય કારણ બે જ જણાય છે, અનંત આત્માનું કલ્યાણ કરવું અથવા તો અધર્મ ઉત્થાપન કરવું. પણ મહારાજ કે બે કારણથી પણ હજી કંઈક ત્રીજું કારણ છે, ઈ જ મેન કારણ છે. જો મહારાજ શું કે સંતો ઉત્તર આપ્યો, ત્રીજ આપ્યો હોય, બહુ પ્રકાર ઉત્તર કર્યો કે મુગત નથી બેઠા, તો જવાબ તો આપ્યા જ છે. પણ મહારાજ કે નહીં, રોંગ રોંગ રોંગ, હજી તમારી દૃષ્ટિ ન પડે, હજી તમારી દૃષ્ટિ ન પહોંચે, હજી તમારી દૃષ્ટિ ન પહોંચે. પછી સંતો કે મહારાજ તમે જ કહી દો ને જલ્દી વાત પૂરી થાય. કોઈથી સમાધાન નથી. અને શ્રીજી મહારાજ આશંકા કરી તે સર્વના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિસર્વે હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, એ પ્રશ્ન ઉત્તર તમે કરો તો જ થાય. બધાને ખોટા મહારાજ કે નહીં, હવે મુનિ બધા કે મહારાજ તમે ઉત્તર કરો ને તો સંવિત બનશે, બાકી નહીં હરખું આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે, જે ભગવાન વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અંતે ભક્ત હોય તે સ્થૂળ ભાવયુક્ત છે, અંદેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે અને પોતાની સામર્થ્યને છપાડીને તે ભક્ત સંગાતે પુત્રભાવ વર્તે છે અથવા સખાભાવ વર્તે છે અથવા મિત્રભાવ વર્તે છે અથવા સગા સંબંધીનો ભાવ વર્તે છે. તેણે કરીને ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તની ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથો પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અંતે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ થાય છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે. એમાં આશંકા થતી હોય તો બોલો. પછી મુનિએ કહ્યું, હે મહારાજ, યથાર્થ ઉત્તર થયો. જો અનંત આત્માનું શ્રેય પણ ભેગું કરી નાખે, ધર્મનું સ્થાપન પણ કરી નાખે, બે વસ્તુ કરી નાખે, પણ મુખ્ય હેતુ શું? પ્રેમી ભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે ભગવાન પૃથ્વી પર આવ્યા છે. ભક્તો આમાં એક જરાક હજી ઊંડાણમાં જ આવવાની જરૂર એવું લાગે છે મને, એમ બહુ સમજ એવો પોઈન્ટ કહું. અહીંયા પ્રેમી ભક્ત એના ભાવને પૂર્ણ કરવા માટે ભગવાન પધાર્યા છે. એટલે આમ 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 એવું લાગે છે થોડુંક કે ભગવાનને પામી જવા માટે ખૂબ જ જેણે દાખલો કર્યો છે પણ સમય પામી નથી ગયો. બહુ સમજ્યો, ભગવાનને પામી જવા માટે પૂરતો દાખલો કર્યો છે પણ પામી નથી ગયો, એવા ભક્તના ભાવ પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી પર આવતા હશે, નતર બાધા એ આવશે. મારો ભગત સમજાય જેવો પોઈન્ટ બતાવું. એમ જો તમે ન વિચારો તો ભગવાનને પામી જ ગયા છે, અક્ષરધામમાં બેસી જ ગયા છે. સમજો, અક્ષરધામમાં બેસી જ ગયા છે. એને ન્યા સંકલ્પ એવો હોય કે ભગવાન મારા દીકરા થાય, મારા ભાઈ થાય, મારા કાકા થાય, મારા મામા થાય, મારા માસા થાય, એવો સંકલ્પ અક્ષરધામમાં હોય ખરો? ન હોય. સમજાય? એ ધામમાં ગયા પછી અશુભ સંકલ્પ તો હોય જ નહીં, શુભ પણ ન હોય. શુભ સંકલ્પ પણ બાધારૂપ છે. બોલ્યા જો ને, પાંચમાં દીકરી 5 વર્ષના હતા, લાધા ઠક્કરને મહારાજ પૂછ્યું ને, મહારાજ કે લાધા અને ઓળખશો? તો ઓળખું છું ને. મહારાજ કે કોણ છે? તો પાંચુબન દીકરી. મહારાજ કે પાંચુબન દીકરી ની તારી માં છે. તેને મરતા મરતા સંકલ્પ રહી ગયો, કરે રે ખોજા જ્ઞાતિમાં જન્મી, જેથી કરીને મહારાજને માટે થાળ કરીને જમાડી શકી નહીં, એટલે મહારાજ કે સ્પેશિયલ જન્મ લીધો છે. હવે જલ્દી આને રસોઈ શીખડાવી દો, અમારે એને અમારા માટે થાળ બનાવી, મેં જમી લઈને પેશન ધામમાં મોકલી. યાદ રાખો, આવા ભક્તના ભાવને પૂર્ણ કરવા માટે પરમાત્મા પૃથ્વી પર પધાર્યા છે. સમજાય? કારણ કે નતર બાધા આવે. પછી હા, તમારા મનમાં થતો ધર્મ ભક્તિ એ બધા સંતો ભક્તો યાદ રાખજો, એનો ભાવ પૂર્ણ કરવા માટે મારા નહોતા આવ્યા. એને સંકલ્પ જ નહોતો. એને શાનો સંકલ્પ? એને તો મહારાજે આજ્ઞા કરી અમારે જવાનું માટે, તમે જાઓ. મહારાજ પધાર્યા ત્યારે યાદ રાખજો, અક્ષરધામના મુક્ત આવ્યા હતા, બીજા અનંત આવ્યા હતા ને પાછા. અક્ષરધામના મુક્તોને તો બધું પૂરું જ હતું, એને તો મારાનું સાનિધ્ય અખંડ હતું જ, એને કોઈ સંકલ્પ ન રહે. અને સંકલ્પ રહે ને અક્ષરધામમાં ટકે નહીં, સંકલ્પને હોય જ નહીં. લક્ષરધામમાં કોઈ સંકલ્પ મુક્તો ન હતો નહીં. મહારાજ પોતે સ્વતંત્ર થતા બ્રહ્માંડમાં આવ્યા. હા, એની સાથે પછી બહુ મોટો કાફલો આવ્યો. એમાં જ કોઈ માતા થયા, કોઈ પિતા થયા, કોઈ કોઈ ગુરુ થયા, કોઈ શિષ્ય થયા, કોઈ ભાઈ થયા, વગેરે વગેરે બધું થયું, નિર્માણ થયું. પણ એને તો મારા સાથે લઈએ. જો ગોપાળન સ્વામીને દાખલે કે મારાને શિષ્ય થયા, તો ગોપાળન સ્વામીને એવી ભાવના હતી કે મહારાજ મારો ગુરુ થાય એટલે મહારાજ પૃથ્વી પર આવ્યા. એવું 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 શક્ય બન્યું? સમજો, ગોપાળન સ્વામીને મોટા મોટા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગોપાળન સ્વામી છે, બરાબર. તો ગોપાળ શ્રેષ્ઠ ભક્ત એના પ્રેમને આધીન બની ભગવાન આવે ને, તો ગોપાળન સ્વામીને એવો સંકલ્પ હતો ભગવાન મારા ગુરુ બને જેથી કરીને મારાને પૃથ્વી પર આવવું પડે, એવું છે. એવું કારણ ગોતો, સમજાય છે વાત તમને? એટલે મહારાજ પૃથ્વી પર ચોક્કસ આવે જ ભક્તના ભાવને આધીન બની. પણ કેવા ભક્ત? તો ભગવાનને આંબુ આંબુ થઈ ગયા છે, પણ એના મનની અંદર કંઈક સંકલ્પ રહી જાય છે. એવા સંકલ્પને પૂર્ણ કરવા માટે ભગવાન પૃથ્વી પર પધારે છે. ભગવાન પૃથ્વી પર પધારે છે અને ભક્તના ભાવને ભગવાન સ્વીકારી લે છે. અને ભક્તને ભાવને એને સ્વીકારે ત્યારે એની સાથે સાથે અનંત આત્માનું શ્રેય થાય, ધર્મનું સ્થાપન પણ થાય. પણ હજી એક પોઈન્ટ આગળ જઈએ. આપણે યાદ રાખજો, અહીંયા ભગવાન જે પધારે છે, વિશેષ કરીને આ વાત અવતાર પરત્વે લખાયેલી છે. કેમ લખાયેલી છે? વિશેષ કરીને અવતાર પરત્વે લખાયેલી આ વાત છે. અવતાર જે પરમાત્માના પૃથ્વી પર થાય છે, એવા પ્રેમીલા ભક્તના ભાવને આધીન બનીને થાય છે. જ્યારે પુરુષોત્તમ નારાયણનું આગમન આ ધરા પર હોય છે, પુરુષોત્તમ નારાયણનું આ પૃથ્વી પર જે આવવું હોય છે, તમે જોજો, છ હેતુ તમે તપાસશો તો તમને બહુ સ્પષ્ટ જોવા મળશે. મહારાજ આ પૃથ્વી પર પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે આવ્યા છે. કારણ કે એ વાત જ્યાં સુધી જીવને ન સમજાય ત્યાં સુધી જીવાત્મા આત્યંતિક કલ્યાણને નથી પામી શકતો. મહારાજ ફક્ત એના કોઈ 5, 25, 50 હરિભક્તના ભાવને આધીન બની પૃથ્વી પર આવ્યા, એ મુખ્ય હેતુ નથી. મુખ્ય હેતુ મહારાજનો આ ધરાવ પર આવી અને પોતાનું નિજી સ્વરૂપ ઓળખાવવું છે. નિજી સ્વરૂપ ઓળખાવવું એટલા માટે મહારાજ અક્ષરધામમાં મોટો કાફલો હારી લેતા આવ્યા. તમે હારી હાલો, તમે બધા ઓળખાણ કરાવશો, જીવાત્મા મને ઓળખશે. અને વિચારો, મહારાજ આ લોકમાંથી વિદાય લીધા ત્યારે હું વિચાર્યું, જે કરવા માટે હું આવ્યો હતો એ કામ મારું પૂરું થઈ ગયું, માટે હવે હું વિદાય લઉં. એમ જો ન સમજીએ તો ભગવાનના પ્રેમી ભક્તો અત્યારે જ થયા, પહેલા નહોતા? કાંઈ પ્રેમને આધીન બની જ ભગવાન આવ્યા તો અત્યારે જ થયા, પહેલા નહોતા? સતયુગમાં પ્રેમી વધારે છે. તો એવા પ્રેમી ભક્તોને આધીન બની ભગવાને અનેક અવતારો ધારણ કર્યા, સમજાય છે? તેવા તેવા ભક્તોના પ્રેમને આધીન બની ભગવાને અનેક ફેરી અવતાર ધારણ કર્યા. પણ એવું કહી શકાશે કે તે તે સમયે પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે ભગવાને એમ કહેવા હે? હે, જ્યારે અત્યારે મારા શું કામ આવ્યા છે? જેવો અલૌકિક અવતાર છે તેવી કાઢો અલૌકિક રીત. હું જેવો અલૌકિક છે અલૌકિક રીત કાઢી અનંત જીવાત્માને મારું સ્વરૂપ ઓળખાવું. એટલે મુખ્ય હેતુ મહારાજનો આ ધરા પર આવવાનો, સ્વરૂપ ઓળખાવા માટે. કારણ કે એ વાત ન સમજાય ત્યાં સુધી આત્યંતિક કલ્યાણનો ધોરી માર્ગ હાથમાં આવતો નથી. અવતાર અનંત પૃથ્વી પર આવે, 1,000 અવતાર આવ્યા. કેટલા આવ્યા બોલતા જાવ તો? 1,000 અવતારો આ ધરા પર આવ્યા, પણ ધોરી માર્ગ ખુલ્લો થયો નહીં, એ માર્ગ ઓપન થયો નહીં. અને યાદ રાખજો, એ માર્ગને ઓપન કરી શકે એવી પોઝિશન પણ કોઈ નહોતી. ઘણી ફેર ઘણા કે ને, તો પછી ભગવાન બીજા અવતારો આવ્યા, એને કેમ મારીની ઓળખાણ ન કરે, એને કેમ મારીની ઓળખાણ ન કરાવી? યાદ રાખજો, એ શું કામ આવ્યા હતા? તો ભાઈ ભક્તને ભાવપૂર્ણ કરવા માટે, અધર્મ ઉત્થાપન કરવા માટે. બીજા નંબરમાં એને જે સામર્થ્ય આપી તે સામર્થ્યને જણાવી, એટલે એની અંદર લોકોને પ્રતીતિ આવી. પણ મારા જેવા છે, મારા જેવા છે એટલી સામર્થ્ય તો મહારાજ પોતે આવે તો જ જણાય, અને તો જણાય તો જીવને આ સર્વથી પર પરબ્રહ્મ આવ્યા છે એવી આ પડે, નેત્ર આ પડે. એટલે પુરુષોત્તમ નારાયણ આવ્યા વિના મારની ઉપાસના કોઈ સિદ્ધ ન કરાવી શકે. એટલા માટે પુરુષોત્તમ નારાયણ સ્વયં ઉપાસના સિદ્ધ કરાવવા માટે આ બ્રહ્માંડમાં આવ્યા છે. એવીના ઉપાસના કોઈ દી સિદ્ધ થઈ શકે નહીં. મહારાજ આ બ્રહ્માંડમાં આવ્યા પછી મહારાજ કેટલી ફેરી નાટ્ય કર્યું કહો, અમને બીજા અવતાર જેવા કહેવા, અથવા કે અમને સુખ સંકાદિક જેવા કહેવા, અમને બીજા અવતાર જેવા ન કહેવા, અમને સર્વોપરી તો કહેતા જ નહીં, કેટલી ફેરી નાટ્ય કર્યું. પણ ભક્તો ના પડી, વચનામૃતની અંદર અનેક ફેરી મહારાજ બોલ્યા તો છેવટે સંતો લખી નાખ્યું, મહારાજ તો પરોક્ષ ભાવથી બોલ્યા પણ એ જ પોતે સાક્ષાત ધર્મ ભક્તિના પુત્ર છે. જો મહારાજ આ પૃથ્વી પર આવ્યા, શિક્ષાપત્ર જેવો ગ્રંથ લખ્યો અને એક આજ્ઞા કરી દીધી. કેવી આજ્ઞા કરી? અંત્યના પહેલામાં રોજ તમારે વાંચવી. હું આજ્ઞા કરી એના આશ્રિત રોજ વાંચે, મારનું સર્વોપરી પણ તમે જુઓ, રોજ એનો આશ્રિત વાંચે, વાચકનો વાંચે, રોજ એનો આશ્રિત વાંચે, રોજ વાંચે. આખી શિક્ષાપત્ર સ્વામિનારાયણ નામ નહીં, તમે સમજો પુરુષોત્તમ નારાયણ આવે ત્યારનો વીટો પાવર કેવો હોય, એમ એનો વીટો પાવર તમે જુઓ. રોજ એનો આશ્રિત વાંચે, એ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ નામ નહીં, રોજ વાંચ્યા પછી સ્વામિનારાયણ નામ નહીં, અને શેખ સુધી મહારાજ કૃષ્ણ 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 શબ્દોનું સંબોધન કરે, અને તેમ છતાંય રોજનો વાંચનાર ન. ત્યારે માણસ જગત નથી કહેતા, ભાઈ એકવાર શબ્દ પડે, બે ફીરી પડે, ત્રણ ફીરી પડે પછી માણસ ફરી જાય, કે એને ખોટી વસ્તુની આ મળે પડવા, કહે છે કે નહીં? એકવાર, બે વાર, ત્રણ વાર આપણે જીવન પૂરું થતા 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 તો લાખ વાર વાંચી નાખીએ, અને તોય સર્વોપરી કોણ? તો કે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, એના સિવાય બીજું કોઈ નહીં, એ જ મહારાજનું સર્વોપરીપણું છે. અને એ જીવને હા પડી ગઈ છે, મારું કાર્ય પૂર્ણ થયું છે, એ સાબિત કરવા માટે જ મારે શિક્ષાપત્ર લખી છે કે મારું કાર્ય હું પૂર્ણ કરીને જાઉં છું, અધૂરું છોડીને જાતો નથી, મારી સંપૂર્ણ મેં હા પડાવી દીધી છે. તમે વિચારો ખરા, માનો જ્ઞાની તો સમજ્યા, વસ્તા રાવળ જેવા બિચારા ગ્રસ્ત આશ્રમમાં રહીને જીવન જીવનારા, અને મહારાજ આજ્ઞા કરે અમને સુખ સંકાદિકથી મોટા ન કહેવા, અને તેમ છતાંય ભર સભામાં એમ કહે સ્વામિનારાયણ તો સર્વોપરી ભગવાન છે. હોલા બધા કે એવું બોલ, મને તો નાચ બારો કાઢીશ, તો કે નાચ બારો રહીશ, બાકી સ્વામિનારાયણ સર્વોપરી સર્વોપરી સર્વોપરી. નાચ બારા કાઢ્યા હો, હા, મહારાજને આજ્ઞા તે અંદર પાણી ન હોવા દે, વસ્તારો દૂર ઉભેલા. મહારાજ કે કેમ ભગત ને ઉભા? તે બીજા બધા કે મહારાજ બહાર જ ઉભો રહે ને, દૂર જ ઉભો રહે ને, એ તમને સર્વોપરી કહે છે. મહારાજ તમારી આજ્ઞા લોપીશ એટલે બહાર કાઢ્યો છે. મહારાજ કે બરાબર કર્યું, બોલાવો અહીંયા એને. અને મહારાજ પાસે બોલે, મહારાજ કે વસ્તાર આવળ, અમે ના પાડી તમને સર્વોપરી ન કહેતો, હું કામ સર્વોપરી કહો છો? મહારાજ કે મહારાજ છો એટલે કહું છું, તમે છો એટલે કહું છું. મારે કે એવું અમને કહીશ નહીં. મારે કે મહારાજ કહેવાનો કહેવાનો ને કહેવાનો. મહારાજ કે વસ્તાર આવડ, મહારાજને કે મહારાજ દંડ થાય ભોગવીશ, બાકી આપને સર્વોપરી કહીશ. એકવાર ને લાખ વાર આપ સર્વોપરી છો, સર્વોપરી છો, સર્વોપરી છો. મહારાજ કે કેમ કહે છો, શેના આધારે કહે છો? મારે કે મહારાજ પુરાવાનો ઢગલા પીડ્યા, ઢગલા પીડ્યા પુરાવાના. કેમ કહો છો એટલે? મહારાજ અનંત અવતારો થયા, એક તો દેખાડો, એક તો દેખાડો કે જેણે પોતાના આશ્રિતોને સમાધિઓ કરાવી કરાવીને ગંજીઓ ઘાસની ખડકે એમ ખડકી દીધા, તમે ખડક્યા છો. મહારાજ એક તો બતાવો, લાખો લોકોને પોતપોત ઈષ્ટદેવના દર્શન કરાવ્યા હોય. અરે મહારાજ, લાખો જીવાત્માને રામનો ઉપાસક આવત રામ રૂપે, કૃષ્ણ ઉપાસક આવત કૃષ્ણ રૂપે, રામ રામ ઉપાસી રામ રૂપે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણ રૂપે, શંકરનો ઉપાસક આવત એ રૂપે. મહારાજ તમે તો હદવાળી મહાકાળી ઉપાસક આવે તો આપ મહાકાળી રૂપે દર્શન આપો. કૃપાનાથ કોને સામર્થ્ય દેખાડ, દેખાડો તો ખરા, મારની બોલતી બંધ કરી દીધી, બોલો. અને મહારાજ મલક મલક મોઢું મલકાવા લાગ્યા, મલક મલક મોઢું મલકાવા, સાબાશ. મારાને મનમાં આમ ગજગજ છાતી થવા મળી, સાબાશ. જે કારણ માટે બ્રહ્માંડમાં આવ્યો હતો એ કામ મારું સફળ થયું છે. મહારાજ માણકી ઉપર બેઠા, સ્લાંગ મારી નીચે ઉતર્યા, વસ્ત્રાવળને ભેટી પડ્યા, સાત વાર બેઠ્યા. મહારાજ કે ઉપાસક હોય તો આવા. હવે આપણે તો એમ કે બોલ્યા, સ્વામી એમ કે છે કે આમ માતાજીને આમ ભલામણા, સ્વામિનારાયણ કહે તો ન કરાય. સ્વામી તો હું, મારા શું કામ આવ્યા છે? આ વાતને જીવની અંદર ઉતારવા માટે આ બ્રહ્માંડમાં મારું મુખ્ય અવતરણ છે. મહારાજ કે બીજા ત્રીજા નો સમજાત, મારે શું કીધું? નવા મુમુક્ષુ એને મારું સ્વરૂપ ઓળખાવા માટે, નવા બધા આત્માઓ હતા, બધા આત્માઓ એને પણ મારું સ્વરૂપ ઓળખાવી ધામમાં લઈ જવા માટે. તમે આમ આમ વ્યાપક દ્રષ્ટિ ફેરો તો આ પડશે. મહારાજ કે મુમુક્ષની ઉપાસના દઢ કરાવવા માટે, એમાં છઠ્ઠો હેતુ તો હદ લખ્યો. મહારાજ કે અવતાર ને અવતારોના ભક્તોને મારી ઉપાસનાનું દઢીકરણ કરાવી અક્ષરધામમાં લઈ જવા માટે આ બ્રહ્માંડમાં મારું આગમન છે એમ. હું કામ આવ્યા? અવતાર ને અવતારના ભક્તો બંનેને મારું સ્વરૂપ ઓળખાવી અક્ષરધામમાં લઈ જવા માટે બ્રહ્માંડમાં હું આવ્યો છું. એટલે મારું અવતરણ શું કામ આ બ્રહ્માંડમાં થયું છે? પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા છે. પોતે પધાર પછી પ્રેમી પ્રેમી બધું પૂરું ન થઈ જાય, બાકીના બધા વિકલ્પ પૂરા થઈ જાય, પ્રેમી ભગત હોય એના ભાવે પૂરા થઈ જાય, અનંત આત્માનું શ્રેય થઈ જાય. અધર્મ અધર્મ તો ગોત્યો ન જડે, અધર્મ તો ગોત્યો ન જડે. મહારાજે યાદ રાખજો, અધર્મીઓને મારવાને બદલે અધર્મને જ ભગાડી દીધો, અધર્મને ભગાડી દીધો. જોબન કઈ ધર્મી કહેવાય? હે, ભાડેને મારી નાખીને ધર્મી કહેવાય? ભાડ્યોને લૂંટીને કઈ ધર્મી કહેવાય? લૂંટી તો લે, આરે મારી હોતે નાખે ધર્મી કહેવાય? તો જોબન નો માર્યો, અધર્મ માર્યો, બગાડી મૂક્યો. મહારાજ કહે જા મારા ભગતની પાસે ફરકીશ નહીં. અને મહારાજે ઘોર કળી કાળની અંદર સતયુગની સ્થાપના કરી, એમ એમ આપણે બોલીએ ને તો હજી ઓછું કહેવાય, નિર્ગુણ યુગની સ્થાપના કરી. મારે નિર્ગુણ યુગની સ્થાપના કરી સતયુગમાં પણ. ભક્તો સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગના તમે ઇતિહાસો તપાસો, ઇતિહાસ તપાસો તો તમને એમ લાગશે મહારાજને આરે આને કેમ કે હાંધો મેળવવો. દ્વાપર યુગમાં અર્જુન શ્રેષ્ઠ ભક્તની ગણતરીમાં આવે, પણ તમે જોજો કેટલી જગ્યાએ ગમે એમ પરણી ગયા, એક જગ્યાએ નથી પરણ્યા, ગમે એમ પરણી ગયા, આડા આવડા એ ગમે એમ પરણી ગયા. ગમે એમાં તમે જેમ સમજો એમ વાંચજો, લો મહાભારત તમને ખબર આમ પરણાય. અરે તમે એકાદ ફેરી પરણ્યા ને તમને એમ થાય કે આપણે ભણી જાય, હાલો બીજે. યાદ રાખજો, સમજાય મારી વાત? દ્વાપર યુગ ત્રેતામાં તમે તપાસો તો એમ જ છે બધું, ત્રેતામાં એવું જ હાલે છે. સતયુગમાં નહોતું સેટિંગ. જ્યારે મહારાજે તમે વિચારો ઘોર કળી કાળની અંદર, ઘોર કળી કાળની અંદર અમરબાઈ ગોવિંદરામ હાથે મીંઢોળ બાંધીને મહારાજ ક્યાં તો બેનભાઈને જેમ જોડી શોભે છે, અને સંકલ્પ કરી નાખે આપણને મહારાજ બેનભાઈ તરીકે સંબોધ્યા માટે જીવન પર્યંત આપણે બેનભાઈની જેમ રહેવું. દુનિયા આપણને પતિ પત્ની સમજશે, પણ આપણે તો બેનભાઈની જેમ રહેવું. આ નામ નિર્ગુણ યુગ. અદભુત કાર્ય કરી ગયા મહારાજ, અદભુત કાર્ય કરી ગયા. નતર યાદ રાખજો, આ આ યુગ સર્જાણો ત્યારથી સ્ત્રીઓ તો કોક કોક આંગળીને વેઢે ગણાય એટલી ભગત થઈ. હે, ભગવાન સ્વામિનારાયણની ઘેરે 1650 પરિણાત ધણીનો ત્યાગ કરી કરી, પરિણા ધણીનો ત્યાગ કરી કરી 1650 સાંખ્યોગી થઈ ગયા, સાંખ્યોગી થઈ ગયા. તમે વિચારો એ કેમ એમ થયું? કયા યુગની સ્થાપના કરી હતી? નિર્ગુણ યુગની મારા સ્થાપના કરી. ગુણ જ ન રહેવા દીધો મહારાજે, એ કે ગુણ ન રહેવા દીધો. અનંત આત્માને મહારાજ પોતાના ધામમાં પાડી ગયા. અને મહારાજ નું મુખ્ય લક્ષ્ય જે છે ધામ જ આપવું. જો તમે ગમે એના ઉપર રાજી થતું કે જાતને ધામ આપ્યું, બીજે બીજે શું આપ્યું? કોઈને રાજ્ય આપ્યું, કોઈને માળા કાઢીને આપીને આપ્યું, પણ મહારાજે ધામ જ આપ્યું. જેના ઉપર રાજ થયા ઉપર એને ધામ જ આપી દીધું. મહારાજ ખબર અમદાવાદ ગયેલા, પછી વિકર્ણ એટલે દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ હતો. જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થયું ત્યારે એણે પક્ષ લીધેલો દ્રૌપદીનો. પોતે ભલે દુર્યોધન માયતો હતો, દુર્યોધન કીધું અધર્મ તું કરી રહ્યો છે, બરાબર નથી થતું, આ તારો નખોદ કાઢી નાખશે, તારો વિનાશ સર્જી નાખશે. દ્રૌપદી સતી નારી છે તેમ છતાં દુર્યોધન માન્યો નહીં, પણ ફળ એનું મળ્યું. બીજી વાર ઘોર કળી કાળની અંદર મુસલમાન જ્ઞાતિમાં જન્મ મોટો રાજા થયો. શું થયો? રાજા થયો. દ્રૌપદી ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો, રાજા થયો, મરીને પાછો ભૂત થયો. સમજો મારી વાત, સમજો તમે. ભગવાનના ભક્ત દ્રૌપદીનો પક્ષ રાખ્યો, ફળ મળ્યું શું? રાજા થયો, મરીને પાછો ભૂત થયો. જ્યારે ભગવાન સ્વામિનારાયણના બે સાધુ ધારી ગુંદાળી ગયા હોય અને મામાના સાધુનો પક્ષ રાખ્યો, એને એને કંઈ સત્સંગ નહોતો, પક્ષ રાખ્યો, દેહ પીડ્યો, હું થયા સીધા અક્ષરધામના મુક્ત થયા. હું થયા, સમજાય છે તમને? સીધા અક્ષરધામના મુક્ત. ઓલા ખાલી બે રોટલા આપ્યા સાધુને, શું થયા? દેવતામાં સીધા અક્ષરધામના મુક્ત. રાજા થયો, મળફળ રાજા થયો, રાજા થઈને ફરી ભૂત થયો. એમ બરાબર મારા ત્યાં ગયેલા મૂળજી બ્રહ્મચારી બધા સાથે હતા, મારાને જોઈ ગયો એટલે દોડતો દોડતો આવી મારાને પગમાં પડીને મારાને કે મહારાજ, આપ તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ પધાર્યા, મારો ઉદ્ધાર કરો, કૃપાનાથ મારો ઉદ્ધાર કરો. મૂળજી બ્રહ્મચારી હામું હામું જોઈ લે. મહારાજ મંદ મંદ હાસ્ય કરતા મહારાજનું કાંડું પકડી અને મહારાજ જે કર્યો ઘા મારે કે જા પગી જા અક્ષરધામમાં, અક્ષરધામમાં પોગાડ્યો. મારને મૂળજી બ્રહ્મચારી કે મારા કોણ આવ્યો હતો અને એને અક્ષરધામમાં પોગાડ્યો? મહારાજ કે ઈ દુર્યોધનનો ભાઈ વિકર્ણ, આગલા જન્મમાં દ્રૌપદીનો પક્ષ રાખ્યો હતો, મુસ્લિમ રાજા થયો હતો, પણ રાજા થયા પછી મર્યા પછી ભૂત થયો, અમારી પાસે આવ્યો અને અમને ઓળખી ગયો ને કે તમે પુરુષોત્તમ નારાયણ પધાર્યા, કૃપાનાથ મારો ઉદ્ધાર કરો. પછી મહારાજ કે ઉદ્ધાર કરવો જ પડે ને, મહારાજ ક્યાં મોકલ્યો? મહારાજ કે અક્ષરધામમાં. એટલે કહું છું ભક્તો, મારું અવતરણ જ યાદ રાખજો, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ, કારણ રૂપ બધાનું કારણ, બધાથી પર. અને બીજા નંબરમાં જીવને વારે વારે જન્મ મરણ કોણ લેવડાવે છે? કારણ શરીર. કોણ લેવડાવે? કારણ શરીર. કારણને તોડવું હોય તો અમે કારણ જ જોઈએ, ઝેરને ઉતાર તો અમે ઝેર જોઈએ, કારણને તોડવા માટે કારણ જોઈએ. જીવાત્માનું કારણ શરીર અબજો જુગોથી નહોતું ટળતું, એ કારણ શરીરને તોડવા માટે કારણ અવતાર ભગવાન શ્રી હરિ પધાર્યા, અબજો આત્માના કારણ શરીરને તોડી નાખી અને દિવ્ય અક્ષરધામ આપ્યું. માટે મારું અવતરણ એટલા માટે હતું કે જીવાત્માને નિજ સ્વરૂપ ઓળખાવી, કારણ શરીરને તોડાવી નાખી, જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવું. બાકી ભગવાનના જે અવતારો થાય છે એ પ્રેમી ભક્તો સાધન સ્થિતિ કરતા કરતા પરમાત્માને પામવા માટે મથતા ભક્તના પ્રેમને આધીન બનીને ભગવાન પૃથ્વી પર આવ્યા છે, જેમાં સહજ રીતે ધર્મનું સ્થાપન થઈ જાય, સહજ રીતે જ જીવાત્માનું કલ્યાણ થતું હોય, એ બધું રોલિંગ ચાલતો જ હોય. પરંતુ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી રીતો પોતાની સ્વરૂપ ઓળખાવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા. ઇતિ વચનામૃતમ પાંચમું થયું કાર્યાણ.